કોઈ માણસ એવો હશે કે સામે ચાલીને પોતાના અવગુણ બતાવે કે મારામાં આટલા અવગુણ છે? કોઈ એવો વિરલો નીકળે કે પોતાના દુર્ગુણ? પણ જો બીજો કોઈ એના સાચા દુર્ગુણ હોય અને છતાં બીજો કોઈ એને કેક તારવાનો છે તો ગુસ્સે થયા વગર ઝઘડો કર્યા વગર રહેશે ખરો? કોઈ પણ કથાકાર હોય, એ કથાકાર કથા કરવાની શરૂઆત કરે તો પોતાના અવગુણ કોઈ કહેશે ખરો? પણ અહીંયા ગાડી તુલસીદાસ કે પોતાના અવગુણ ને હણે પરના તો વૃદ્ધિએ ન અવગણે. પ્રીતમ સ્વામી મહાપુરુષ નું લક્ષણ, પોતાના અવગુણને હણે કાઢે બહાર કાઢે. તુલસીજીએ અવગુણો કહીને બહાર કાઢ્યા અને આપણે છુપાવીને અંદર રાખીએ છીએ. પરના તો વૃદ્ધિએ ન અવગણે, બીજાના દોષ જોવા જવાનું નહીં, પોતાના દોષ જુઓ. કોઈના બીજાના દોષ નહીં જોવાના. નન્ના નિર્મળ એની દશા. તુલસીદાસ નિર્મળ અવસ્થા વાળા છે કે તુલસીજી કથા કરતા વાત કરતા પહેલા કહ્યું કે જો આપણે અવગુણ સબ કહો, જો મારા બધા જ અવગુણ કહેવા બેસું ને તો મારી કથાનો પાર ના આવે, મારી પોતાની કથાનો. દરેકનામાં અવગુણ ગુણ અવગુણ તો રહેવાના 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 જ. તુલસીજી પોતે લખે છે, જળ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્ન કરદાર. આ જગ આ સૃષ્ટિના રચના રચકે આખી સૃષ્ટિ જેવી બનાવી છે જેમાં ગુણ દોષ હોય જ. ખીચડી બનાવી હોય તો દાળ ચોખા જોઈએ જ, લાડુ ખાવો હોય તો જોડે શાક કે દાળ જોઈએ જ. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્ન કરતાર. અરે આપણને જ ના ગમે બે ભેગા ના હોય તો, બે જોડે જોઈએ જ. એક વસ્તુ સમજી લો કે તમને એકલી શાંતિ આપો, એકલી શાંતિ આપી હોય બધા જ પ્રકારની, કહો ઘરમાં ગમશે ખરું? ઘરમાં એક માણસ ઉપદ્રવી તો ભગવાને આલ્યો જ છે કે થોડું થોડું ચાલતું રહે, હાલતું ચાલતું રહે. એક તો રહેવાનું જ, નહીતર જો બધા શાંત ને ટાળા હોય તો ખરું ઘરમાં ગમતું જ નથી. ઘરમાં એક ધમાલ કરતું છોકરું ચાર દાડા બહાર જાય પછી જુઓ છે ભાઈ આવતો રહે છે વહેલો પાછો, ઘર હોનું હોનું લાગે છે. તો ભગવાને આ સૃષ્ટિની રચના જ એવી કરી છે કે તોફાને હોય અને શાંતિ હોય, સુખે હોય અને દુઃખે હોય. તો આમ સકલ સૃષ્ટિની રચનાનો ખ્યાલ પરમાત્માને છે. એકલા દુઃખ હોય ને તો એ માણસ ત્રાસી જાય કે થાક્યા આ જીવનથી, કંટાળી કદાચ આત્મહત્યા કરવાનું કે આવું જીવવાનું હશે. પણ જીવવાનું પણ એને મજા આવે અને થોડુંક દુઃખ સહન કરવાનો આનંદ આવે. અને એમાં જોજો તુલસીદાસજી આપણે અવગુણ કહ્યું, ક્યારેક ક્યારેક પોતાના ભૂતકાળની દુઃખની વાતો વાગોળવાની અંદર પણ પાછો સ્વાદ આવતો હોય. કોઈને કહેવાની હોય આમ કહેતા જાય અને પાછો પોતાનો ભાવ વ્યક્ત કરતા જાય, શું કહી આવું. પણ કહેવા શું કરવા બેઠો, દુઃખ હતું તો કે ના ના એમાં સ્વાદ આવે છે. જો આપણે અવગુણ સબક હોવું, અને અવગુણ થોડા નથી હોતા, ઘણા બધા હોય છે. પણ તુલસીજી કહે છે કે મારા થોડાક અવગુણ મેં કયા. હવે તુલસીજી કેવા વિદ્વાન ને એક સંત છે, અવગુણ તો છે જ દરેકમાં. માણસના ઉપસંહારનો છેલ્લો દોહો કયો લીધો? કામહી નારી વિયારી જીની, દરેકને પ્રિય લાગે. તો લોભી તિમિ દામ તિમિ રઘુનાથ નિરંતર. તુલસીદાસજીને આનો અનુભવ છે. કામી નારી પ્યારી, લગ્ન થયા પછીથી નામ હતું રત્નાવલી, એટલા આસક્ત હતા કે વાત ન પૂછો. પત્ની પિયરમાં ગઈ તો વરસાદ એટલો, ગંગા પાર કરી સાપ ને પકડીને ઉપર ઘરમાં ચડ્યા. પત્ની એક જ ટકોર મારી, જેટલો મારામાં રાખો છો એટલો ભગવાનમાં આસક્તિ તો ભગવાન મળી જાત. એટલે તુલસીજીએ પોતાના જીવનની અનુભવની વાત લખી. કામી નારી પ્યારી, જેટલું ચિંતન જેમ આસક્ત ભોગોના શરીરોનું થાય, એટલું ચિંતન સરસ રીતે જો ભગવાનનું થાય તો ભગવાન મળી જાય. આ અવગુણ બધા જ તુલસીજીએ કહી નાખ્યા છે એકને બીજી રીતે. એટલે કહ્યું કે હવે બધા આટલા બધા અવગુણ કેવા બેસીશ તો પાર નહીં આવે એનો, મારા અવગુણની જ કથા ચાલ્યા કરશે અને ભગવાન બાજુએ રહી જશે. નથી અહીંયા ગાડી ઘણી વાર સવારમાં વહેલા આવીએ, સ્તુતિ ચાલતી હોય ત્યારે આપણે વાતો કરવા બેસી, આ વાતો ચાલતી હોય આપણી. નામ સ્મરણ કરવા સવારમાં પરમાં વહેલા ઉઠીને આવ્યા છે, મોગી ઊંઘ છોડીને આવ્યા છે. બીજા 10 વાગે ઉઠવા વાળા નથી, પણ આપણે બધું છોડીને આવીએ છીએ. એક ત્યાગ ને સમર્પણની આપણામાં ભાવના છે કે ત્યારે આટલા વહેલા ઉઠીને આવે છે. તો એ વહેલા ઉઠીને આવેલા એ બ્રાહ્મ મુહૂર્તના કિંમતી સમયનો સદુપયોગ કરી લઈએ. પંજાબીમાં તો એને અમૃત વેલા કહી, બ્રાહ્મ મુહૂર્ત ને અમૃત વેલા, વેલા અમૃત કી, આમ કહીને સરસ ભજન ગાયું છે. તો જીવન આપણને સુખ દુઃખ નું વાળું અને ગુણ દોષ વાળું પ્રાપ્ત થયું જ છે. દોષ ગુણ દરેકમાં રહેવાના જ, કોઈ એવું નહીં હોય કે જેમાં બે ભેગા ના હોય, પણ વધતું ઓછું હોય. તો બાળી કથા પાર નહીં લહું તો ભગવાનની કથા તરફ હું જઈ નહીં શકું અને પાર નહીં ઉતરી શકાય. એટલા માટે અહીંયા ગાડી મારે જે કહેવાનું હતું, મારામાં અવગુણ તો છે જ. કેટલી સરસ વાત છે, હું દૂધે ધોયેલો નથી, આમ ચોખ્ખી વાત કહી દીધી. હું દૂધે ધોયેલો નથી, મારામાં અવગુણ છે, સ્પષ્ટ વાત. અને એટલા માટે કહ્યું તાતે મેં અતિ અલ્પ બખાને. જે કઈ થોડા ઘણા કહેવા જેવા હતા તે કહી નાખ્યા, પણ ના કહેવા વાળા તો હજુ કયા જ નથી. અને આટલામાં જ આખું સમજી લેજો, થોરે મહી જાણી લેવું. જે સમજુ માણસો છે ને એ તો સમજી જ જાય થોડાની અંદર બધું જ. ડાક્ટર સમજે લોહી આટલું લીધું હોય બરાબર છે, એના ટેસ્ટ કરાવે, આખો રિપોર્ટ આવી જાય, થોડાની અંદર આખા શરીરનું બધું આવી. સેમ્પલ થોડુંક જ લેવાનું હોય, કોઈ માલ લઈએ તોય, અને પછીથી એનું આખું પરીક્ષણ થઈ જાય. તો તુલસીજીએ પણ કહ્યું થોરે મહુ, જે સમજુ માણસો જે છે, જેમ ડાક્ટર રિપોર્ટ ઉપરથી બધું જ ખબર પડી જાય ને કે આટલું છે આ પ્રમાણ છે, એમ જે સજ્જનો સમજુ ડાયા માણસો છે એ થોડાની અંદર બધું સમજી લે. પણ દરેકના જીવનનું હા, પાછું માત્ર તુલસીદાસજીનું નહીં, પોતાના જીવનને પણ પોતે આની સાથે માપી લે. એને નાણું હોય તો નાણી લે, હું કેટલામાં છું. તો દરેક વ્યક્તિ પોતપોતાના જીવનને સમજવા પ્રયત્ન કરે કે મારું જીવન કેવું છે, હું બીજાના અવગુણ જોઉં છું તો હું ક્યાં છું, કેટલે છું. આ બાબતનો એક સંકેત તુલસીજી આપ્યો, થોરે મહી જાનહુંશ, થોડામાં બધું સમજી લેજો. કાગરમાં લખીને છેલ્લે થોડું લખ્યું જાજુ સમજો. આ તુલસીજીએ છેલ્લે લખી દીધું, થોડામાં જાજુ સમજી લેજો અને રામ રામ હવને કહેજો. આમ તુલસીજીના સંકેતો આપણને સૌને સમજાવ્યા છે. સમુજહી વિવિધ વિધિ વિનતી, કો એક જ નાની સરખી અડધી ચોપાઈમાં બી 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 કેટલી બધી, કેટલી વખત, પાંચ વખત છે વિવિધ વિધિ વિનતી. આને વર્ણાનુપ્રાસ કહેવાય. અલંકાર પણ હોવા જોઈએ કાવ્યની અંદર. વિવિધ વિધિ વિનતી મોરી, હું અનેક પ્રકારે જુદી 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 રીતે આપણને વિનંતી, આપ સૌને વિનંતી કરું છું, થોડામાં સમજી લેજો, મારી વિનંતી છે આટલી. કેટલો સરસ ભાવ છે, કે કોણ એવો હશે કે આ મારી આ કથા સાંભળીને કઈ જવાબ. ઉપર ઉપર ચાર ચાર છે, કોણ દોષ નહીં આપે એને આ સાંભળીને. અને એવું છે ને, જયારે આલોચકો ને વિવેચકો બેસે ને, બબુચકો નહીં, એમના હાથમાં જાય તો આખી 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 કવિતાને ક્યાં ઊંચી મૂકી દે. પણ આલોચક અને વિવેચક એ જયારે બેસે ત્યારે એ બધા જ સમજી ગયા. એટલે એમને માટે લખ્યું છે, જે કથાકારો જુદી જુદી ઘણી વાર તો ખોટા અર્થઘટન કરી દેતા હોય છે. જયારે જયારે વેદાંતની ચોપાઈઓ આવે છે ને, ત્યારે કથાકારો આગા પાછળ નીકળી જતા હોય છે. એને એટલા માટે કહ્યું અહીંયા ગાડી કહું ને, કથા દઈ ખોરી. અને આ કથાને સાંભળીને એને કોણ ખોટું નહી કે નકામી છે એમ. ઘણી મોટી આ કથા છે, એને પાર નહી લઈ શકું. અને એને દોષ, એનો દોષ તો નહીં કરવાનો જ છે. હંમેશા આલોચક અને વિવેચક કઈક ને કઈક. તુલસીએ આ શબ્દ ખોટો વાપર્યો છે, અહીંયા ગાડી આ વાપરવો જોઈતો હતો એમ. આ વિવેચક ભાઈ એ પોતાની રીતે, પણ ઘણી વાર જેને ના આવડતું અમથો અમથો એક જેમ ચિત્ર મૂક્યું હોય પીછી પીછી મૂક્યું, રંગભાઈ જયારે કઈક જો લાગે એની અંદર ઉણપ સુધારી દેજો, હાથ પડે જોઈએ તો આખું ચિત્ર બગાડી નાખ્યું હોય એમ. આલોચકો અને વિવેચકો અને કથાકારો પણ ક્યારેક આ કથા આ ચોપાઈઓને દોષ આપશે જ, ચોક્કસ છે. જેમ ભગવાને પોતાના શ્રી મુખે કહ્યું અને ગીતા ગાઈ, ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ. આજે લોકો અને ગીતા બાળ હળગાવવા બેઠા છે. આજે આને કહેવાય આલોચે કઈ નહીં, વિવેચે કઈ નહીં, અને છેલ્લો આવા હોય કે સમજે અર્થને સમજે નહીં. અને તુલસીદાસજી એટલા માટે આવા માણસો આ કથાને દોષ આપશે જ, એ નહીં છોડે દોષ આપે. કારણ કે જેને દોષ દ્રષ્ટિ જ હોય, દોષ જ દેખાય. સજ્જન માણસને પણ સજ્જન કહેવાની તૈયારી ના હોય, દુર્યોધન જેવું. દુર્યોધનની દ્રષ્ટિ હોય ને એને આ રીતે અંદર દોષ જ દેખાવાના.